બેંકનોટ મનોહર પર્વતીય પ્રદેશ પેલે પાર છે. આફ્રિકાનું અડાબીડ જંગલ બરાબર જંગલને અડીને આવેલા પર્વતીય પ્રદેશનું એક નાનકડું ગામ. ઘણી ઓછી વસ્તીવાળા એ ગામનું નામ છે મોનબર્ગ. તેના રેલવે સ્ટેશન પરથી એક લોકલ ટ્રેન વિસલ વાગતાની સાથે જ ઉપડી. હજી એ ટ્રેન પ્લેટફોર્મ પર હતી, પૂરી ગતિ પણ નહોતી આવી. ત્યાં એટેચી સાથે ત્રણ યુવાનો દોડ્યા. ત્રણેયના માથે હેટ મૂકેલી હતી. લંબકોટ ધારણ કરેલા યુવાનો પૈકીના એક પાસે એટેચી હતી, ત્રણેયની પાસે બંદૂકો હતી. હજુ તો એ ત્રણ જણ ડબ્બામાં ચડી રહ્યા હતા ત્યાં એક સુંદર યુવતી દોડતી આગળ વધી. યુવતીના માથાના વાળ સોનેરી જેવા હતા, આંખો લગભગ ભૂરી હતી, શરીરનો વાન ગોરો હતો. તે ઉતાવળમાં હતી. એ ગોરી કન્યાએ ઝડપથી દોડ દીધી. પેલા ત્રણ પૈકીના એક યુવાને હાથ લાંબો કર્યો, એણે પેલી કન્યાને ઉપર ખેંચી લીધી. તે હાંફી ગઈ હતી, ચહેરા પર પરસેવો વરી ગયો હતો. તે આકુર વ્યાકુર પણ હતી. ડબ્બામાં જઈને ચારેય જણા ગોઠવાયા. આભારવશ ભાવથી છોકરી ત્રણેય સામે જોઈ રહી. શ્વાસ નીચે બેસતા એણે કહ્યું, તમે ન હોત તો નીલબર્ગ તરફ જતી આ ટ્રેન ચૂકી જાત, તમારો ખૂબ ખૂબ આભાર. એ પછી ચારેય જણ વચ્ચે મૌન પથરાયું. ચારમાંથી કોઈ એક હરફ સુદ્ધા બોલ્યું નહીં. યુવતી ચિંતામાં હતી. પેલા ત્રણ જણા બારી બાર તાકી રહ્યા હતા. થોડીવાર પછી જંગલના એક ભાગમાંથી આ ટ્રેન પસાર થવાની હતી. એકાદ કિલોમીટરનું બોગદું વરોટ્યા પછી જંગલના વિસ્તારમાંથી આ ટ્રેન પસાર થવાની હતી. નીલબર્ગ વચ્ચે એકાદ બે નાના ગામ આવતા હતા. તે પછી ટ્રેન નીલબર્ગ પહોંચતી હતી. જંગલમાં હિંસક જનાવરોનો ભય તથા પછાત ગરીબ અને જનુની જંગલીઓનો ત્રાસ હોવાથી મોનબર્ગથી પોલીસ જવાનો સાથે આવતા અને ચારેક જેટલા પોલીસ જવાનો મોટે ભાગે નિષ્ક્રિય સ્થિતિમાં બેસી રહેતા. પેલી છોકરીનું નામ રમોલા હતું. તેણે કહ્યું, તમે લોકો ક્યાં જવાના છો? મારી જેમ તમે પણ ઉતાવળમાં છો ખરું? અમે નીલબર્ગ જઈએ છીએ. પેલા ત્રણ પૈકીના એક જણે કહ્યું, મારું નામ છે નીલ, મારી બાજુમાં બેઠેલો લાન્સ અને ત્રીજો છે રેન્ડલ. તમારું નામ? રમોલા. પેલી છોકરીએ કહ્યું, હું મારા એક સગાને ત્યાં મોનબર્ગ ગઈ હતી, દરમિયાન ઘરેથી કોલ આવ્યો, મારે અર્જન્ટ જવાનું છે, મારી કાર બગડી એટલે ટ્રેન પસંદ કરવી પડી. ઠીક થયું, તમે સાથે હશો તો રસ્તો કપાશે, નીલ હસીને બોલ્યો. રમોલા બારી બાર જોઈ રહી. રેન્ડલ અને લાન્સ કંઈક વાતોમાં ગૂંથાયા હતા. તેઓ ધીમે ધીમે બોલતા હતા. વાતચીત અસ્પષ્ટ હતી. રમોલાએ કાન સરવા કર્યા પણ કશું સમજી શકાયું નહીં. નીલ, લાન્સ અને રેન્ડલની હિલચાલ થોડી શંકાસ્પદ જણાતી હતી. રમોલાને તેમની હરકતો યોગ્ય લાગી નહીં. ત્રણ પૈકીનો એક જણ વારંવાર ઊભો થઈને છેક બારણા સુધી આંટો મારી આવતો હતો. તે રમોલાને જોઈ લીધા પછી બારી બાર જોઈ લેતો હતો. ટ્રેન એની ચોક્કસ ગતિમાં આગળ વધતી હતી. રમોલા નિરાતે બારી બારના સરળ જતા વૃક્ષો અને પહાડોને તાકી રહી હતી. હવે તે ચિંતાગ્રસ્ત નહોતી. ટ્રેન મળી ગયા પછી ચિંતા કરવાની જરૂર નહોતી. નીલ, લાન્સ અને રેન્ડલ વાતોમાં લાગેલા હતા. હવે બોગદું આવવાની તૈયારી છે. નીલે બારી બાર જોયું, આપણે સતર્ક બની જવું જોઈએ. રમોલા નીલની વાત સાંભળી ગઈ. તે ચમકી ઉઠી. બોગદું આવી રહ્યું છે એવી જાણ થયા પછી ત્રણેય જણા સતર્ક બનવાની તૈયારી શું કામ કરે? શું તેમની પાસે કંઈ જોખમ હતું? તમે શું વાત કરી? રમોલા ચોંકી ઉઠી. કંઈ નહીં, નીલે વાત ફેરવવાની કોશિશ કરી. બસ હવે બોગદું પાર કર્યા પછી ઠેકાણું આવતા વાર નહીં લાગે. એમ નહીં, તમે એમ કહ્યું કે બોગદું આવે છે એટલે સાવધ બની જાઓ, રમોલા બોલી. હા, આ વિસ્તાર યોગ્ય નથી, અહીં બદમાશો લૂંટફાટ કરવા ઘસી આવે, આફત ઉપર આફત છે, બોગદું ખતરનાક છે, સાવધ નહીં રહો તો મોત ગમે તે દિશામાંથી ઘસી આવે, જેની પાસે જોખમ હોય તેણે સંભાળીને જવું. રમોલા હસી, એણે બગાસું ખાધું અને બે ફિકરાઈથી બોલી, મારી પાસે કાંઈ નથી, પણ તમે સાચવજો. લાન્સે ઝીણી આંખ કરીને રમોલા સામે જોયું, તે પછી તેણે રેન્ડલને કંઈ સંકેત કર્યો. રેન્ડલે ધીમેથી કહ્યું, છોકરી ઘણી જ ચાલાક છે, એને આપણી એટેચીની ચિંતા છે. રમોલા બારી બહાર જોતી રહી, પણ દરેક મિનિટ પછી બોગદું શરૂ થયું. સૌ સાબદા થઈ ગયા, રમોલા સતર્ક બની ગઈ. તેણે બારી બહાર જોયું, ગાડી બોગદામાં પ્રવેશી, એની ગતિ થોડી ધીમી પડી. લાન્સ, નીલ અને રેન્ડલે બંદૂકો સાબદી કરી. બંદૂકના મેગેઝીનમાં કારતૂસો ભરેલી રાખી છે ને, નીલ બોલ્યો. બદમાશોથી બચવા માટે જ બંદૂકો રાખીએ છીએ, છેલ્લી ઘડીએ તેનો ઉપયોગ નહીં થઈ શકે તો એનો અર્થ શું? રમોલા કહે, વાત ખોટી નથી. તે ચતુરાઈપૂર્વક નીલ, લાન્સ અને રેન્ડલ સામે જોઈ લેતી હતી. બારી બહારનું દ્રશ્ય જોતા જોતા તે વિચારમાં ઉતરી જતી હતી. ડબ્બામાં અંધારું છવાઈ ગયું હતું, લાઇટો ચાલુ થઈ ગઈ હતી, ટ્રેન ચોક્કસ ગતિમાં આગળ ઘસી રહી હતી. એક પ્રકારનો સન્નાટો છવાઈ ગયો હતો, ઠંડી હવા છવાઈ ગઈ, એન્જિનની વિસલો વાગતી રહી. બોગદું પૂરું થવાની તૈયારી હતી. અચાનક ટ્રેનની ગતિ એકદમ ધીમી પડવા લાગી. નીલે રેન્ડલ સામે જોયું, બંને જણાએ આંખના ઇશારે કંઈક વાત કરી. તેઓ ઊભા થઈ ગયા. લાન્સ પાસે અટેચી હતી. લાન્સ ઊભો થવા ગયો ત્યાં તો ફટાફટ કરતા કેટલાક ઓરાઓ ડબ્બામાં ઘૂસી આવ્યા. તેઓ બધા કારા કપડાં પહેરીને આવેલા હતા. કારા પેન્ટ, શર્ટ, મોઢે રૂમાલ બાંધેલો હતો. એ બધા કોણ હતા? ડબ્બામાં શા માટે ઘસી આવ્યા હતા? એમને શું જોઈતું હતું? શું તેઓ પોલીસના માણસો હતા કે ગુંડાઓ કે બદમાશો હતા? આવતાની સાથે દસેક જણાઓ પેલા નીલ, લાન્સ અને રેન્ડલ પર તૂટી પડ્યા. ચિચિયારીઓથી ડબ્બો ખરબરી ઉઠ્યો. ડબ્બામાં ઘૂસી આવેલા એક બદમાશે લાન્સના હાથમાંથી એટેચી ખૂંચવવાનો પ્રયત્ન કર્યો. એટેચી નહીં મળે. લાન્સે કારી ચીસ સાથે બંદૂક ઉગામી, આગા ખસો, અમને અમારા માર્ગે જવા દો. એમ જવા નહીં મળે. લાન્સના બરડા પર બંદૂકનો ફટકો પડ્યો. પછી એક જણ તેના માથા પર બંદૂકનો કુંદો મારીને તેના હાથમાંથી એટેચી છીનવી લીધી. બંદૂકનો ફટકો વાગવાથી લાન્સ કપાયેલા વૃક્ષની જેમ નીચે પડ્યો. લાન્સના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. ખૂના મરકી થતી જોઈને રમોલા ચીસ નાખી ગઈ. બદમાશોની ટોળીનો એક જણ રમોલા તરફ ઘસ્યો. એણે વીજળીની ત્વરાથી રમોલાને કંઈક સુંગાડ્યું. રમોલા બેહોશ બની ગઈ. બદમાશો તેને ખભા પર ઉચકી લીધી. આ દરમિયાન ટ્રેન ધીમી પડવા લાગી. ક્રમશઃ એની ગતિ ધીમી થતી ગઈ અને પછી એકદમ ટ્રેન અટકી ગઈ. લાન્સ, નીલ અને રેન્ડલ ઝઝૂમતા રહ્યા, પણ કોઈ કારી ફાવી નહીં. તેઓ હાંફી ગયા. નીલ ઘાયલ થઈને પડ્યો. પેલો રેન્ડલ બારણા તરફ દોડ્યો. બદમાશે તેના પગમાં ગોળી મારી. દળુમ! રેન્ડલના ગરામાંથી કારી ચીસ નીકળી. ઉછરીને તે બારણાની બહાર પડ્યો. ધમાચકડી મચી ગઈ. બદમાશો એટેચી લઈને ભાગ્યા. રમોલાને પણ તેઓ ઉઠાવી ગયા. પૂર્વ નિર્ધારિત આયોજન ઘડાયું હોય તેમ બધું બની રહ્યું હતું. બદમાશોની ટોળી બહાર નીકળી. તેઓ બહાર નીકળી ફટાફટ પોતાના ઘોડાઓ ઉપર બેસી ભાગવા માંડ્યા. આ દરમિયાન કોઈ ત્રાટક્યું. એણે ભાગતા બદમાશોમાંથી એક જણને ઘોડા પરથી નીચે ફંગોરી દીધો. આ અણધાર્યો હુમલો હતો. અચાનક કોણ ઘસી આવ્યું? બદમાશો પર ટ્રાકનાર શું પોલીસનો માણસ હતો, ગુંડાઓનો ગુંડો હતો કે કોઈ દેવદૂત હતો? હવામાં છલાંગ લગાવનાર એ અજાણ્યા જણે બદમાશના એક માણસને નીચે ગબડાવી દીધો. ફાડ ફાડ! આવનાર અજાણ્યા યુવાને પેલા બદમાશના ચહેરા પર બે મુક્કા લગાવી દીધા. લોખંડના દંડા વાગ્યા હોય તેવા તે મુક્કા હતા. અજાણ્યા જણનું આક્રમણ તરત ખારી શકાય તેમ નહોતું. અચાનક ત્રાટકનાર એ ભેદી યુવાને બદમાશના માણસને ઉચકીને છલાંગ લગાવતો ભાગ્યો. આ દરમિયાન બાકીના બદમાશો રમોલાનું અપહરણ કરીને નજીકના પહાડ પાછળ ઓઝલ બની ગયા. ટ્રેનની સાથે રક્ષકો તરીકે આવેલા પોલીસોએ નીલ લાન્સ અને રેન્ડલનો કબજો મેળવ્યો. તેઓ લોહી લુહાણ હતા, સખત ઘાયલ થયેલા હતા. સદનસીબે ત્રણેયમાંથી કોઈ મર્યું ન હતું. ટ્રેનમાં સન્નાટો છવાયેલો હતો. બદમાશોએ ટાટકીને ખરભરાટ મચાવી દીધો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે કોઈ અજાણ્યા યુવાને આક્રમણ કરીને બદમાશની ટોળીના એક જણને ઉઠાવી લીધો હતો. એ અજાણ્યો જણ કોણ હતો? એણે બદમાશની ટોળીના માણસનું અપહરણ કેમ કર્યું? આ બધું અચાનક બન્યું હતું. કોઈ મારધાડવાળી ફિલ્મનું દ્રશ્ય ભજવાતું હોય તેવું અહીં બની ગયું. આ પોલીસોને જે સંદેશો મળ્યો હતો તે ખતરનાક હતો. આ સંદેશો ચોંકાવનારો હતો. પોલીસોએ નીલ લાન્સ અને રેન્ડલને દોરડે બાંધી દીધા, કેમ કે તેઓ લૂંટારુઓ હતા. નીલ લાન્સ અને રેન્ડલે મોનબર્ગની એક બેંક લૂંટીને ભાગ્યા હતા. એટેચીમાં બેંકના રૂપિયા ભરેલા હતા. મુખ્ય પોલીસ થાણાના વડાના જણાવ્યા પ્રમાણે નીલ લાન્સ અને રેન્ડલ 20 લાખ રૂપિયા ઉઠાવીને ભાગી રહ્યા હતા. પોલીસના જવાનો આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. રેન્ડલ લાન્સ અને નીલ પાસે કંઈ નહોતું, ખુદ લૂંટારા જ લૂંટાઈ ગયા હતા. એ બિચારા લાચાર અને વિવશ હતા. રેન્ડલ કહે, દોસ્તો તમે અમારી સામે આંખો કાઢો એનો અર્થ નથી, કારણ કે અમે ખુદ લૂંટાઈ ગયા છીએ. પોલીસો ઘવાયેલા બદમાશોને લઈને મોનબર્ગ ભણી રવાના થયા. જોત જોતામાં મોનબર્ગ અને નીલબર્ગમાં સમાચાર પ્રસરી ગયા. પ્રજાજનોમાં ધ્રુજારી પથરાઈ ગઈ. અજાણો યુવાન બદમાશના માણસને હાથી પર બેસાડીને જંગલ ભણી નાસી ગયો. કોણ હતો એ યુવાન? જંગલ ભણી કેમ ધસી ગયો? એ હતો ટાર્ઝન, આફ્રિકાના જંગલનો બાહોશ અને સુરવીર ટાર્ઝન. ગરીબો, નિર્ભરો અને લાચાર લોકોનો હમદર્દ, આંસુ પહોંચનાર રાજા ટાર્ઝન. હા, એ ટાર્ઝન હતો જે શત્રુઓનો મહાશત્રુ હતો. આ એ ટાર્ઝન હતો જે દગાબાજો પાછળ મોત બનીને ભટકતો હતો. જંગલના શત્રુઓને છિન્નભિન્ન કરવા સદૈવ તત્પર રહેતો મહાપરાક્રમી ટાર્ઝન આજે અચાનક ત્રાટક્યો હતો. એના હાથે બદમાશોની ટોળીનો એક જણ જીવતો ઝડપાઈ ગયો હતો. લૂંટારાને લૂંટનારો એ મહાબદમાશ હતો. ટાર્ઝન પણ ક્યાં કામ હતો? એ તો પ્રજાનો પ્રાણ હતો. નિર્ભરો માટે તે મદદે તૈયાર રહેતો. જીવ સટોસટના ખેલ ખેલીને શત્રુઓમાં હાહાકાર મચાવી દેતો, રાડ પડાવી દેતો. જિંદાલુ હાથી દોડતો હતો. તેની પીઠ પર ટાર્ઝન બેઠો હતો. તેની આગળ પેલો બદમાશ બેઠો હતો. આગળ બેઠેલો પેલો બદમાશ ગભરાયેલો હતો. તેણે શરૂઆતમાં ભાગવાની કોશિશ કરી, પણ ટાર્ઝને એને છટકવાની જરાય તક આપી નહીં. ટાર્ઝનના હાથમાં કોઈ છટકી શકે ખરું? એમાંય શત્રુ તો છટકી જ કેમ શકે? ટાર્ઝનનો સપાટો એટલે જાનનો સપાટો. એના સપાટામાં આવેલી વ્યક્તિ પંગુજ બની જાય. હા, ટાર્ઝન કદી કોઈને નિર્દોષને હેરાન કરતો નહીં. એના હાથે નિર્દોષ માણસ દંડાતો નહીં. પણ જો કોઈ જુલમી સિતમગાર કે બદમાશ હાથમાં આવી જાય તો એનું આવી જ બનતું. ટાર્ઝન તેને એવો સમજામાં લેતો કે પેલો છટકીને જઈ શકતો નહીં. જિંડાલુ જંગલ ભણી અગ્રેસર થઈ રહ્યો હતો. તે ચિધાડો નાખતો હતો. ટાર્ઝન વારંવાર બોલતો હતો, શાબાશ જિંડાલુ, શાબાશ, શાંત થા. જિંડાલુ દોડતો હતો, જાણે નાનકડો પહાડ ઘસી જતો હતો. વંટોળનો ચક્રાવો જાણે ગતિ કરી રહ્યો હતો. દરિયાઈ મોજાની માફક જિંદાલુ જંગલ બની ઘસી રહ્યો હતો. ટાર્ઝન અને જિંદાલુ પરસ્પર પૂરક હતા. જ્યાં ટાર્ઝન હોય ત્યાં જિંદાલુ અને જિંદાલુ હોય ત્યાં ટાર્ઝન, બંને પાક્કા દોસ્ત. કહો કે મુકુટ અને માથા જેવો આ સંબંધ હતો. ટાર્ઝન રાડ પાડે તો જિંદાલુ પણ એમ જ કરે. ટાર્ઝને બૂમ પાડી, દોડ જિંદાલુ દોડ, આગળ વધતો રહે. ગીચ જંગલમાં ગયા ત્યાં જ પેલા માણસનું પોત પ્રકાશ્યું. તેણે નવો દાવ અજમાવ્યો. ઘસમસતું મોત. જિંદાલુની પીઠ પરથી છલાંગ લગાવી પેલો માણસ ભાગ્યો. ટાર્ઝને કલ્પના સુદ્ધા કરી નહોતી કે બદમાશ હાથ તારી દેવાની કોશિશ કરશે. પેલો માણસ જે રીતે ભાગ્યો હતો તે જોતા તે જોખમી હતો. તેનો નિર્ણય પણ જોખમી હતો. પેલો ભાગ્યો પણ ટાર્ઝન થોડો કંઈ મોઢું વકાસીને બેસી રહે. એ જંગલનો સેન્સા હતો. તેના પંજામાંથી મગતરું પણ ઉડી જઈ શકે નહીં. પછી આ બે પગારાનું શું ચાલે? ટાર્ઝને છલાંગ લગાવી. કહો કે ઉડ્યો, પવનનો એક સપાટો આવે અને પલકવારમાં દૂર દૂર ચાલી જાય, એમ જ તો. ટાર્ઝનની છલાંગ એટલે મોતની છલાંગ, શત્રુને સપડાવવા માટે એવી છલાંગ જરૂરી બની જાય. પેલો હજી તો દોડતો જ હતો. ટાર્ઝન એક પછી એક વેલો પકડીને નાસ્તા માણસને પકડવા છલાંગો લગાવી આગળ વધી રહ્યો. એક પર, બે પર, ત્રણ પર બદમાશ ભાગતો રહ્યો. તે પરસેવે રેબઝેબ બની ગયો હતો. દોડતા દોડતા તેને હાંફ ચડી ગઈ હતી. લગોલગ ટાર્ઝન પહોંચ્યો. તરાપ મારી અને પેલાને બોચીએથી પકડ્યો. કચકચાવીને ટાર્ઝને બદમાશની પીઠમાં મુક્કો જમાવ્યો. જાણે પીઠમાં મણની ગદા વાગી હોય તેવું બદમાશને લાગ્યું. વળી એક લાત ઝીકી. લાત વાગતા જ પેલો ગળથોલિયું ખાઈને નીચે પડ્યો. તેણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો બીજી એક લાત વાગી. પેલો ફરીને ભંગોરાયો. તેનું શરીર સમતોલપણું ખોઈ બેઠું. બે ગુણાટ ખાઈને તે ચિત્ત પડ્યો. ટાર્ઝને એને ઉચકવા હાથ ફેલાવ્યા. બદમાશ એટલે બદમાશ. એ માણસ હોત તો એણે ટાર્ઝન સામે હાથનો પ્રહાર ન કર્યો હોત. બસ, બદમાશે આવી જ એક બદમાશી કરી. પોતાને ઉચકવા માટે ઉચકાયેલા ટાર્ઝનના હાથ પકડીને પેલા બદમાશે ઝાટકો માર્યો. માર્યો એક ઝાટકો. ટાર્ઝન તો ભંગોરાયો નહીં, પણ બદમાશ પોતે જ એક વધારાનું ગળથોલિયું ખાઈ ગયો. ટાર્ઝનને પ્રહાર શરૂ કરી દીધા. ફાડ ફાડ ફાડ. બદમાશના હાથ હેઠા પડ્યા. એને લાગ્યું કે જો ટાર્ઝન સાચે જ પ્રહાર કરતો રહેશે તો પોતાની લાશ આ જંગલમાં જ પડશે. બચવું હોય તો શરણે જવું જ રહ્યું. કાલાવાલા કરવા જ રહ્યા. બસ, આ જ એક છેલ્લો વિકલ્પ હતો. મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હવે ભાગીશ નહીં. પેલો બદમાશ કરગરી ઉઠ્યો. તેણે ટાર્ઝનના પગ પકડી લીધા. ટાર્ઝનના હાથ હવામાં જ વિંજાયેલ સ્થિતિમાં અટકી ગયા. બદમાશને થયું કે હાંસ આપણે બચી ગયા, આયુષ્ય લંબાઈ ગયું છે. ટાર્ઝન બોલ્યો, મારી સાથે ચાલાકી કરવા જઈશ તો નાહકનો જિંદગીથી હાથ ધોઈ બેસીશ. હું કહું એમ ચાલીશ તો જીવતદાન મળી જશે. મને ઓળખી લે, મારું નામ ટાર્ઝન છે. ટાર્ઝન? જંગલનો સહેનશા ટાર્ઝન? આગળ એક પથ્થર આવ્યો. અહીં જાડીની ઘટા હતી. ટાર્ઝન અને પેલો બદમાશ તે પથ્થર ઉપર બેઠા. તારું નામ શું? ટાર્ઝને પ્રથમ પ્રશ્ન કર્યો. જૂઠું બોલવાની જરાય કોશિશ કરતો નહીં, નહીતર એક જ મુક્કામાં તારું માથું ભાંગી નાખીશ. સાચા ખોટાની મને પરખ છે. મારું નામ પોલોક છે. અમે બોરકરની ટોરીના માણસો છીએ. લૂંટફાટનો ધંધો કરીએ છીએ. અમે સદૈવ અમારી હરીફ ટીમને હંભાવવા ખડે પગે રહીએ છીએ. ટ્રેનમાં જે ત્રણ જણા હતા તે લોકો વુલમરના માણસો હતા. તેમણે મોનબર્ગની બેંક લૂંટી હતી. અમને અગાઉથી જાણ હતી, એટલે અમે રસ્તો આંતરીને ઊભા રહ્યા અને લૂંટની એટેચી હડપ કરી લીધી. ઠીક છે, તો પેલી છોકરી કોણ હતી? એ મને ખબર નથી, અમારા માણસોએ તેને નાહકની ઉઠાવી છે. મને લાગે છે આ છોકરીના કારણે બોરકરને વાંધો પડશે. પોલો ચિંતાભર્યા સ્વરે બોલ્યો, તું સાચું કહે છે. ટાર્ઝન બોલ્યો, આ છોકરીને બચાવવા માટે હું તારો સાથ મેળવવા માંગુ છું. એટલું જ નહીં, બેંકની લૂંટાવેલી રકમ પણ બેંક ભેગી કરવા ઈચ્છું છું. તું સાથે રહીશ તો ગમશે, માત્ર સાથે જ નથી રહેવાનું, મને સાચો અને યોગ્ય રસ્તો પણ બતાવવાનો છે. પોલોક તૈયાર હતો. પોલોક એટલા માટે તૈયાર હતો કે એને મરવું નહોતું. પોલોકને પણ બાળકો હતા, એ બાળકો માટે જીવતો હતો. કામધંધાની કમાણી વડે બાળકોને જીવાડતો હતો. પણ ટાર્ઝને તેને જિંદગીની કિંમત સમજાવી દીધી હતી. ટાર્ઝન કહે, પોલોક, રાત દિવસ વિચાર્યા વિના આપણે નીકળીએ. બદમાશો સુધી પહોંચવામાં મને ઉતાવળ છે. તમે બે જમદૂતો લડાલડ કરો, એમાં નિર્દોષ છોકરીનો શું વાંક? પોલોક બોલ્યો નહીં. તેઓએ તેમની યાત્રા ચાલુ કરી. પોલોકના મતે યાત્રા લાંબી હતી. ટાર્ઝન અને પોલોક લાલ ટેકરી તરીકે ઓળખાતા બોરકરના વાસમણી આગળ વધતા રહ્યા. આ દરમિયાન એક જગ્યાએ તેઓ આરામ કરવા માટે થોડી પરો રોકાયા. જંગલની ઉગમણી બાજુ આવેલો એ વિસ્તાર ગીચ જાળીથી ઘેરાયેલો હતો, પણ ટાર્ઝને એ વિસ્તાર પૂરો કરી લીધો હતો. ચોથા દિવસની સવારે ઊંચા એક પહાડ નીચે આવીને તેઓ રોકાયા. જંગલનો વિસ્તાર હજુ પૂરો થયો ન હતો. છૂટા છવાયા વૃક્ષો તો હતા જ, ઝાડીના ઝુંડો પણ ઠેર ઠેર દેખાતા હતા. ટાર્ઝન અને પોલોક ઘડી બેઠા. થોડીવાર પછી તેઓ આગળ વધ્યા. તેઓએ ચાલવાનું શરૂ કર્યું, પછી અટક્યા નહીં. કેટલું ચાલ્યા હશે તેની પણ કશી ખબર રહી નહીં. ત્યાં અચાનક હવામાં મોત નાચી ઉઠ્યું. ગોરીઓની રમઝટ બોલી, ધૂળુમ 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 કરતી ત્રણ ગોરીઓ આવી. સદનસીબે ટાર્ઝનને કે પોલોકને નજીવી પણ ઈજા થઈ નહીં. તેઓ સિફતપૂર્વક અને વીજળીની ત્વરાથી ટેકરાઓ પાછળ પહોંચી ગયા. પોલોક, આ ગોરીઓ કઈ બાજુથી આવે છે? ટાર્ઝને દબાયેલા સ્વરે કહ્યું. દિશાનો અંદાજ મેળવીને તું પણ ગોળીબાર ચાલુ કરી દે, હું જરા જુદું જ વિચારી રહ્યો છું. દક્ષિણ તરફથી ગોરીઓ આવી રહી છે, પોલોક બોલ્યો. તેઓ કેટલાક માણસો છે, તેની કશી ખબર નથી, પણ આપણે સાવધ રહેવું પડશે. એ તો આપણે કરીએ જ, પણ તું હવે કોના હુકમની વાટ જુએ છે? સામે ગોરીઓનું મોત વરસતું હોય ત્યારે આપણાથી હાથ જોડીને બેસી ન રહેવાય. ગોરીઓનો પડકાર ઝીલવો જ રહ્યો. તું હવે મૌરત જોવા માંગે છે કે શું? ટાર્ઝનના અવાજમાં એક પ્રકારનું જનૂન તરવરતું હતું. પોલોક હસ્યો. એ બોલ્યો, ટાર્ઝન, થોડા દિવસના તમારા સહવાસમાં મને તમારી માયા લાગી છે. ટૂંકમાં એમ કહીશ કે તમે જ મારા માલિક છો, એટલે તમારો હુકમ શિરોમાન્ય ગણાય. હવે હું બેફિકર છું, શત્રુઓના ગાત્રો ગારી નાખીશ. અને તે પછી પોલોકની બંદૂક ગરજી ઉઠી. વાતાવરણ દણદણી ઉઠ્યું. ત્રીજો શત્રુ. ગોરીઓની બેઉ પક્ષેથી રમઝટ બોલી. સામેથી ત્રણેક જેટલી બંદૂકો ગોરીઓ વછોડતી હતી. તેઓ કદાચ પાકા નિશાનબાજ હતા. તેમની ગોરીઓ ટેકરાઓ સાથે અથડાતી હતી અને તે સાથે જ ધૂળની અને ધુમાડાના ગોટા વાયુમાં ચક્રાવે ચડતા હતા. આ દરમિયાન ટાર્ઝને નવો વ્યૂહ અપનાવ્યો. તે ધીમે ધીમે લપાતો છુપાતો આગળ વધ્યો. કર્મ સંજોગે તેને નાની મોટી ટેકરીઓ અને ઝાડીની આડાસો મળતી ગઈ. ટાર્ઝને જે રીતે આગળ વધવું હતું તે રીતે આગળ વધવાની અહીં પૂરતી અનુકૂળતા હતી. અલબત્ત જ્યારે સામે કારોત્રુ મોત નાચતું હોય ત્યારે અનુકૂળતા જોવા બેસાય નહીં. શત્રુનો સામનો કરવા માટે શુભ ઘડીની ઇંતેજારી કરવાની હોય નહીં. ઝડપથી અને ચોક્કસ પ્રકારની ચોકસાઈ અને સાવધાનીથી ટાર્ઝન આગળ ધપતો ગયો. તે ચક્રાકારે પાંચેક ફલાંગ છેટેના એક ટેકરાની આડાશે જઈને થોભ્યો. અહીંથી તે શત્રુઓને જોઈ શકતો હતો. શત્રુઓ ત્રણની સંખ્યામાં હતા. તેઓની પાસે બંદૂકો હતી. એ ત્રણેય શત્રુઓ એક જ ટેકરાની પાછળ છુપાયેલા હતા. તેઓ સાવધ હોય તેવું તેમની સ્થિતિ પરથી જણાતું નહોતું, કેમ કે ટાર્ઝન હવે તેમની લગોલગ પહોંચી ગયો હતો. બરાબર પાછળ પહોંચી જઈને આક્રમણ કરવાનું હતું. તેમની પાસે બંદૂકો હોવાથી તેમનો વાર અચૂક હોવો જોઈએ. સહેજ પણ ચૂક આવે તો બંદૂકની ગોળી વિંધી જ નાખે. શત્રુઓ મળેલી તક છોડે તેવા ભીરુ પણ નહોતા. જેવો સમય તેવું વર્તન, એ સમજણે ટાર્ઝન આગળ વધ્યો. બસ એકાદ જાળીની આડાશ પછી તે શત્રુઓની પીઠ પાછળ પહોંચી જવાનો હતો. અને પછી દડુમ દડુમ, આ ગોળીઓ કદાચ પોલોપ તરફથી આવી હતી. તેની બંદૂક નિરંતર ગરજતી હતી. ટાર્ઝનના વ્યૂને પાર ઉતારવા માટે પોલોકે સતત ગોળીઓ છોડતા જ રહેવું પડે. આમ કર્યા વિના છૂટકો પણ ન હતો. થોડી પણ નિષ્ક્રિયતા સામેના શત્રુને વધુ બરુકો સાબિત કરાવી શકે તેમ હતી. ટાર્ઝને આગળ વધતા રહીને બાકીનો રસ્તો પૂરો કર્યો. કહો કે તે ચોક્કસ દિશામાં પહોંચી ગયો હતો. સફળતા જાણે હાથ વગી હતી. લગભગ ઈચ્છા મુજબ જ બન્યું. દળુમ દળુમ દળુમ, વરી શત્રુઓએ ગોળીઓ વરસાવવી શરૂ કરી. ટાર્ઝનને શત્રુની બેપરવાહી પર હસવું આવી ગયું. તેમણે એવી કલ્પના કેમ નહીં કરી કે પાછળથી વાર થશે તો શું કરીશું. રણનીતિનું સીધું ગણિત એ છે કે શત્રુ પર સહેલાઈથી ભરોસો મૂકી શકાય નહીં અને દાવ પેચમાં કાચા પડાય નહીં. દાવ ઊંધો પડે એ વાત જુદી છે, પણ દાવ ખેલવો તો પડે જ. ટાર્ઝને છલાંગ લગાવી ફડાફડી બોલાવી દીધી. એક જણના માથામાં એક જોરથી મુક્કાનો પ્રહાર કર્યો. બીજાના હાથમાંથી તરાપ લગાવીને બંદૂક છીનવી લીધી. એક જ પરમાં ઘટના ઘટી ગઈ. ટાર્ઝને ફટાફટ કાર્ય પતાવવા માંડ્યું. બે જણને એણે બંદૂકના ફટકા મારીને ઢારી દીધા. ત્રીજો શત્રુ ભાગવા ગયો, પણ તે સફળ થયો નહીં. તે નદીના પટ ભણી દોડતો હતો. ટાર્ઝને એના પગમાં ગોળી દાબી. જંગલનો રાજા દરેક પ્રકારની લડાઈ લડી ચૂક્યો હતો. જંગલના રક્ષકને બંદૂક ચલાવતા નહીં આવડે, એવું બની જ કેમ શકે. ત્રીજો શત્રુ ચીસ નાખી ગયો. થરથી કપાયેલું વૃક્ષ મોટા અવાજ સાથે ધરતી પર ધારાશાયી બને તેમ તે નીચે પડ્યો. ટાર્ઝને તેના પગની પિંડીને વીંધી નાખી હતી. તેનો પગ લોહીલુહાણ બની ગયો હતો. ટાર્ઝન દોડ્યો. ત્રણેય જણની બંદૂકો તેણે લઈ લીધી. ત્રણ પૈકીના બે જણાને તેણે ખતમ કરી નાખ્યા હતા. ફક્ત આ ઘવાયેલો માણસ જીવતો હતો. એને જીવતો રાખવો જરૂરી હતો, કેમ કે તેઓના આગળનો વ્યૂ શું છે તે તેમની પાસેથી જ જાણી શકાય તેમ હતું. સામેની દિશામાંથી પોલોક દોડતો આવતો જણાયો. તેના ચહેરા પરનો હર્ષ છૂપો રહી શકતો ન હતો. એ લગભગ ગવાયેલા જણ સામે ઘસી આવતો હતો. આ તરફથી ટાર્ઝન પણ દોડ્યો, પેલાની સમીપે પહોંચ્યો. ટાર્ઝન ગજબ કર્યો. તમે ઉલમણના ત્રણ સાથીદારોને નિઃસહાય બનાવી દીધા. મારો અંદાજ ખોટો નથી. હું એમના પહેરવેશ પરથી તેમને ઓળખી શકું છું. તમે તેમની હેટ પર બાજ પક્ષીનું પ્રતીક જોઈ શકો છો. પોલોકનો હર્ષ સમાતો ન હતો. ટાર્ઝને તેની નોંધ લીધી. તમારી હેટ પર શેનું નિશાન છે? ટાર્ઝને કહ્યું. મારે મન તો વુલમર અને બોરકર બંને સરખા છે. વુલમરે બેંક લૂંટ કરી અને બોરકરે તે ઝૂંટવીને ભાગ્યો. હું બંનેને ખતમ કરવા ઈચ્છું છું. પોલોક આમ છતાં સ્મિત રેલાવતો રહ્યો. એણે કહ્યું, અમારી હેટ પર ખોપરીનું નિશાન છે, પણ ટાર્ઝન તમારા વ્યૂની સામે જ હું પગલાં પાડીશ. તમે બેફિકર રહો. હવે વુલમર હોય કે બોરકર, મકસદ એક જ છે. પોલોક, હું કંઈ સમજી શકતો નથી કે તે એકાએક વિચારવ્યું કેમ બદલ્યું. હું તને આવો પ્રશ્ન પૂછું છું એનો સીધો અર્થ એવો નથી થતો કે હું તારા ઈરાદાઓને શંકાથી જોઈ રહ્યો છું, પણ મને તારા ભીતરના વ્યૂહને સમજવાનું ગમશે, ટાર્ઝન બોલ્યો. પોલો ગંભીર બની ગયો. તેણે ટાર્ઝન સામે જોયું અને કહ્યું, બધી વાત પછી, પહેલાં આ ગવાયેલા વુલમરના માણસને આપણે સલામત યોગ્ય સ્થળે લઈ જઈએ. ઠીક છે, એમ જ કરીએ. ટાર્ઝન અને પોલો કે ગવાયેલા જણને ઉચક્યો અને તેની સામેની જાળીમાં લઈ ગયા. ટાર્ઝન દોડ્યો. દસેક મિનિટ પછી તે પાછો આવ્યો. તે વનસ્પતિના કેટલાક પાંદડા લઈ આવ્યો. તેને ઘસીને દ્રાવણ કાઢ્યું. પેલાના પગની પિંડીમાંથી ગોરી નીકળી ગઈ હતી. ઘા મોટો હતો. ટાર્ઝને પિંડીના ઘામાં દ્રાવણ ભર્યું. ઉપરાંત પાંદડાનો ઝીણો વાટેલો ગર્ભ તેના ઘામાં ભરાવીને ઉપર પાંદડા વીંટી દીધા. આ પ્રકારની સારવારથી ઘા ભરાઈ જતો અને દર્દી મહિનાદીમાં બેઠો થઈ જતો અને હરતો ફરતો પણ થઈ જતો. તું કોનો માણસ છે? ખાતરી હોવા છતાં ટાર્ઝને સીધો જ પ્રશ્ન કર્યો. હું ટાર્ઝન છું. મને બેવકૂફ બનાવવાની કોશિશ કરતો નહીં. હું મૂર્ખ નથી. જીવવું હોય તો સીધો ચાલજે, આડો ચાલીશ તો આડો પાડી દઈશ. ટાર્ઝન, ટાર્ઝનનું નામ સાંભળીને શત્રુ બરફના ચોસલા જેવો બની ગયો, એકદમ થીજી ગયો. તે ટાર્ઝન સામે જોઈ રહ્યો. એની આંખમાં આશ્ચર્ય તરતું હતું. એણે ટાર્ઝન વિશે ઘણું સાંભળ્યું હતું. બસ આજે પહેલી વાર તે ટાર્ઝનને દર્શન કરી રહ્યો હતો. મેં તને સવાલ કર્યો છે. ટાર્ઝને વેદક અને જનુની નજરે પેલાની સામે જોયું. પેલો ઝંખાવણો પડી ગયો. તેના પગમાં હજી પીડા થતી હતી. તે ભાગી શકે તેમ ન હતો. એણે કહ્યું, બોરકરના માણસો અમારો બેંક લૂંટનો માલ લઈને ભાગ્યા છે, એટલે એની શોધમાં અમે કેટલાક સાથીદારો જંગલમાં અને નિર્જન પહાડોના માર્ગે નીકળી પડ્યા છીએ. તમારી સાથે બોરકરનો માણસ છે. તે જોતાં એમ લાગ્યું કે તમને ઘાયલ કરીને કસીક કડી મળી શકશે, પણ ધાર્યું હતું એમ બન્યું નહીં. ટાર્ઝન હસ્યો. વુલમરનો માણસ થીજી ગયો. ટાર્ઝન જેવો વીર માણસ સામે આવે પછી કોઈ ખરાબ પ્રવૃત્તિ પાર પડી શકે નહીં. શત્રુઓને પછાડવા તે રાત દિવસ જંગલમાં જાગતો ફરે છે. સલામત સ્થળે થોડો વધુ આરામ કરવાની જરૂર હતી. પેલો ગવાયેલો માણસ તરત ચાલી શકે તેમ નહોતો. તેમને વધારે આરામની અને સારવારની જરૂર હતી. તું અમને છેક સુધી વફાદારીપૂર્વક સાથ આપવાનો હોય તો જ હું તારી સારવાર કરું, નહીંતર તારા ઘરે પથ્થર બાંધીને તમે નદીના વેણમાં ડુબાડી દઉં, ટાર્ઝન બોલ્યો. મહેનત કરીને હું તને બેઠો કરું અને તું મારી સામે ડોરા તગતગાવે, અગર મુઠ્ઠીઓ ઉગામે એવી સ્થિતિ માટે હું તૈયાર નથી. અગાઉથી જ તું કહી દેજે એટલે તારી વાર્તા પૂરી કરી નાખીએ. પોલોકને મેં એ રીતે જ બાંધ્યો છે. મારું નામ એડેન છે, એડેન બોલ્યો. તમે મને બચાવ્યો છે. હું જીવીશ તો પુરુષાર્થના બરે નવ જગત વસાવી શકીશ. કહેવાનો અર્થ એ કે મહેનતનું જીવન જીવીશ, દગો દેવાનું વિચારીશ સુદ્ધા નહીં. તમે બેફિકર રહો. આ કેવો યોગાનુયોગ! ટાર્ઝન પાસે બે ભિન્ન ટોરીના માણસો હતા. એક બોરકરનો માણસ હતો અને બીજો વુલમરનો. બંને ટોરીઓ સકરાબાજ જેવી ખતરનાક હતી, જનુની હતી, ખુન્નસથી છલકાતી ટોરીઓ તરીકે પંકાયેલી હતી. ઠીક, મને લાગે છે કે તારા ખોરિયામાં પ્રાણ પૂરવાની જરૂર ખરી. ખરું કહું તો આપણે હવે માનવતાના માર્ગે પ્રસ્થાન કરવાનું છે, શત્રુઓનો નાશ કરીને પ્રજાનું રક્ષણ કરવાનું છે, ટાર્ઝન બોલ્યો. એ પછી એણે પોલોક સામે જોયું. પોલોક કોઈ વિચારમાં ઉતરી ગયેલો હતો. એમની વચ્ચે મૌન પથરાયું. તે પછી ટાર્ઝને પોલોક સામે જોયું. પોલોક ટાર્ઝનનો મનોભાવ કરી ગયો. તેણે કહ્યું, ટાર્ઝન, મારે હવે આપવીતી રજૂ કરવી જ પડશે, તમને સાચી વાત જણાવવી જ રહી. પોલોકે ટાર્ઝનને પોતાની આપવીતી કહી. તે કંઈક આવી હતી. બોરકર, પોલોક અને ડેનિયલ ટોરીના સર્જકો હતા. ત્રણેય જણાએ હાથો હાથની જપાજપી કરી હીરા બજારના એક વેપારીનું કાસર કાઢી નાખેલું. સોનબર્ગમાં બોકર, પોલોક અને ડેનિયલ હીરાનો ધંધો કરતા હતા. ત્રણેય સરખા ભાગીદાર હતા. ધંધો ઠીક ચાલતો નહોતો. એક દિવસ પૈસાની લેવડદેવડમાં વેપારી સાથે વાત બગડી. પોલોક, બોકર અને ડેનિયલે વેપારીને ખતમ કરીને તેની કિંમતી હીરાઓ લૂંટી લીધા. કેટલીક રોકડ રકમ પણ હાથ લાગી. પછી તેઓ પહાડો તરફ ભાગ્યા. લૂંટમાંથી હિસ્સાઓ નક્કી કરવાના હતા. ત્રણેય જણા એકલ પંડા હતા. હા, ડેનિયલનો એક દીકરો સોનબર્ગમાં ભણતો હતો. પત્ની બીમારીમાં મૃત્યુ પામી હતી. ડેનિયલને પૈસાની જરૂર હતી. તેણે બોરકર પાસે હિસ્સો માંગ્યો. બોરકરને આ માગણી ગમી નહીં. તેણે ડેનિયલને ધરપત રાખવા કહ્યું. યોગ્ય સમયે હિસ્સો આપવાની ખાતરી આપી. સમય સરતો ગયો. સોનબર્ગની પોલીસ બોરકર, પોલોક અને ડેનિયલને શોધવા આકાશ પાતાળ એક કરી રહી હતી. બોરકર, પોલોક અને ડેનિયલ પહાડો અને જંગલોમાં દોડતા રહ્યા. આમ 2 મહિના વીત્યા. આ દરમિયાન બોરકરે નવા સાથીઓ ભેગા કરી લીધા. ડેનિયલ પોતાનો હિસ્સો માંગતો રહ્યો. બોરકર બહાના બનાવતો રહ્યો. પોલોકે પણ તેની દરમિયાનગીરી કરી. બોરકરનો ઈરાદો સાફ નહોતો. આથી ડેનિયલની ધીરજ ખૂટી ગઈ. તેણે ન કહેવાના વેણ કીધા. બોરકરે ડેનિયલને ગોરીએ વીંધી નાખ્યો. પોલોક થીજી ગયો. બોરકર આવો માર્ગ અપનાવશે તેવી તેણે કલ્પના કરી નહોતી. પોલોક તેના ખાસ મિત્ર ડેનિયલને પોતાની નજર સામે જ તરફડીને મરતો જોયો, પણ તેને બચાવી શક્યો નહીં. બોરકરની તાકાત વધી હતી. એનો સામનો કરવા જતાં પોતે પણ જાન ગુમાવી શકે તેમ હતો. એટલે તે શાંત બનીને બેસી રહ્યો અને એ જ એક દાપણભર્યું પગલું હતું. દિવસો વીતતા ગયા, પણ પોલોક ડેનિયલના મોતને ભૂલી શક્યો નહીં. હા, બોરકર તેને વારંવાર થતી લૂંટમાંથી અમુક હિસ્સો આપતો હતો. ડેનિયલની મિત્રતા નિભાવવા માટે તે સોનબર્ગ જઈને તેના મિત્રના પુત્રને રૂપિયાની મદદ કરી આવતો. પોલોક છુપી રીતે ડેનિયલના પુત્ર મોરોને મદદ કરતો હતો. બોરકરને તેની ખબર પડતી નહીં. પોલોકે ડેનિયલના દીકરાને જોયેલો. તે સરસ છોકરો હતો. તેની આંખોની કીકીઓ ભૂરી હતી. હોઠ લાલાશ પડતા હતા. તે એકદમ ગોરો ગોરો હતો. માથાના વાળ ભૂરા હતા. પોલોકને તેની ઘણી દયા આવતી. પોલોક જ્યારે પણ સોનબર્ગ જતો ત્યારે ડેનિયલનો પુત્ર મોરો અને એના પિતા વિશે પૂછતો. પોલોક એક યા બીજી રીતે તેના પ્રશ્નનો ઉત્તર ઉડાવી દેતો. મોટે ભાગે તે મોરોને ગમે તેવા જૂઠાણામાં સંભળાવતો, જેમ કે તારો બાપ માંદો છે, ધંધામાં પડેલો છે, આવતા મહિને આવશે, બહારગામ ગયો છે. પોલોકને એક જ વાતની ચિંતા હતી કે ડેનિયલનો પુત્ર મોરો જ્યારે સાચી વાત જાણશે ત્યારે તેના મનમાં પોતાના વિશે કેવી છાપ પડશે અને કેવો આઘાત પામશે. ટાર્ઝને કહ્યું, પોલોક, તારે એ છોકરાને સાચી વાત જણાવી દેવી જોઈએ જેથી તે દુઃખ સહન કરવાની ક્ષમતા એકઠી કરી શકે. બસ દુઃખમાં આપત્તિમાં કેમ જીવવું તેનું તેને જ્ઞાન મળે. પોલોકનો ભૂતકાળ દુઃખદ હતો. પોલોકે ભીની આંખો સાફ કરી. દસેક દિવસ તેઓ એક સ્થળે પડી રહ્યા. ચમકતા ટુકડા. ટાર્ઝન, પોલોક અને એડેન આ સ્તરેથી આગળ વધવા માંગતા હતા. તેમની યાત્રા ઘણી લાંબી હતી. બોરકર અને વુલમર જેવા પ્રજાના શત્રુઓના મૂળ ઉખેડવાનું આ અભિયાન હતું. મોત સામે જૂજતા જૂજતા આગળ વધવાનું હતું. જિંદગી અને મોત વચ્ચેની આ યાત્રામાં અવનવી ઘટનાઓ ઘટવાની હતી. કોના ભાગે શું થઈ જશે તેની કલ્પના જ ધ્રુજાવનારી હતી. ટાર્ઝન કદી કોઈ પણ સ્થિતિમાં પીછો છોડાવતો નહીં. જેટલા વધુ જોખમો એટલી એની હિંમત વધતી. ધૈર્યતામાં પણ દેખીતી રીતે વધારો થતો જ 15મા દિવસે તેઓ ચાલ્યા. પોલોક અને ટાર્ઝનના ટેકે ટેકે એડેન ચાલવા લાગ્યો. કદીક એને ઉઠાવીને ચાલવું પડતું. જ્યારે તેઓ થાકતા ત્યારે તેને જિંદાલુની પીઠ પર બેસાડી દેતા. જિંદાલુ હજી પણ ટાર્ઝનની સાથે હતો. ગમે ત્યારે તે આગો પાછો થતો અને પુનઃ તેમની સંગાથે થઈ જતો. ટાર્ઝન સાથે હોય પછી પોલોક અને એડનને કાંઈ વાતની ચિંતા હોય નહીં. ચિંતા હોય તો તે રહે નહીં. અવરોધો તોડીને અગ્રેસર થવામાં ટાર્ઝનને આનંદ આવતો. એક દિવસ તેઓ એક સરોવરે જઈ પહોંચ્યા. આજુબાજુ ઊંચા પહાડો હતા. વૃક્ષો અને ઘટાદાર ઝાડીના ઝુંડો પણ પથરાયેલા હતા. નારિયેરીના લાંબા વૃક્ષો પણ આસપાસમાં ભેટતા હોય તેમ ઊભા હતા. પંખીઓ ચોતરફ કલરવ કરતા ઉડતા હતા. સરોવરમાં બતકો તરતી હતી. એક પહાડ પરથી મોટું ઝરણું ધડધડ કરતું વહેતું હતું. દૂરનું એ દ્રશ્ય હતું. કદાચ તે પહાડો વિંધતું, ઝાડીઓ ભેદતું કોઈ નદીમાં ભરી જતું હશે અને નદી દરિયામાં સમાઈ જતું હશે. સરસ મજાનું વાતાવરણ હતું. એડેન હવે સાજો થઈ ગયો હતો. જિંદાલુની મદદ વગર તે ચાલી શકતો હતો. પગમાં હવે પીડા નહોતી, પરંતુ જખમના ભાગને સાચવવો પડતો હતો. કેમ કે જખમ પર જખમ થાય તો પુનઃ પીડા ઉદ્ભવી શકે તેમ હતી. એક રાતે તેઓ આરામ કરતા હતા ત્યાં સરવરાટ થયો. ટાર્ઝન વૃક્ષની ડાર પર લાંબો થઈને સૂતો હતો. સૌ પ્રથમ સરવરાટ તેના કાને પડ્યો. એ ચમક્યો. કોણ આવતું હશે? મિત્રો હશે કે શત્રુ? શત્રુ હશે તો કેવા હશે? ટાર્ઝન કંઈ સમજે તે પહેલાં કેટલાક તારા ઓરાઓ ઘસ્યા. એમણે એડેન અને પોલોકને ઝડપી લીધા. ટાર્ઝન ચમકી ગયો. તે ચૂપચાપ નીચેનું દ્રશ્ય જોઈ રહ્યો. એણે નક્કી કર્યું કે આજે તો આ ઓરાઓને ખેલ જોયા જ કરવો. તેઓ પહાડી વિસ્તારના જંગલીઓ હતા, ભયંકર અને વિચિત્ર. એ જંગલીઓ હતા. તેમના ગળામાં માનવ પંજાની આંગળીઓનો હાર હતો. માથા મૂંડાયેલા હતા. તેમણે વાઘના ચામડાને શરીરે વીંટ્યું હતું. પગ ખુલ્લા હતા. આખા શરીરે વાર ઉગેલા હતા. દેખાવ ભયંકર હતો. તેઓ વિચિત્ર અવાજમાં, અસ્પષ્ટ બોલીમાં કંઈક વાત કરતા હતા. શું કહેતા હશે? તેમની વાતનો ભેદ શું હશે? ટાર્ઝને સમજવાનો પ્રયત્ન કર્યો, પણ તેને કશું સમજાયું નહીં. બસ હવે તો તેમનો ખેલ જ જોયા કરવાનો હતો. એડેન અને પોલોક હતપ્રભ બની ગયા. પોલોકે વૃક્ષ તરફ જોઈને જોરથી બૂમ પાડી, ટાર્ઝન, ઓ ટાર્ઝન, અમને બચાવો. પહાડી જંગલીઓએ અમને પકડ્યા છે. તમે અમારી મદદે આવો. ટાર્ઝન, જલ્દી કરો, દોડો, અમને બચાવો. વૃક્ષ ઉપર બેઠેલા ટાર્ઝને સામે ઉત્તર આપ્યો નહીં. તે જંગલીઓનો ખેલ જોવા માંગતો હતો. ટાર્ઝન ઉત્તર આપે તો જંગલીઓ ચેતી જાય અને તેને પણ પકડવા ઘસી જાય. પહાડોમાં વસનારા એ જંગલીઓ તેમના દેવતાને માનવનો ભોગ ધરાવતા હતા. તેઓ એવું માનતા હતા કે માનવનો ભોગ ધરાવવાથી સુખ અને ધન ધાન્ય મળે. કશી વાતની વિટંબણા રહે નહીં. વિઘ્નો સઘળા ટરી જાય. ટાર્ઝન પહાડી જંગલીઓ વિશે થોડું ઘણું જાણતો હતો. એણે યાત્રાના આરંભે આ વિસ્તારના જંગલીઓથી ચેતીને ચાલવાનો સંકેત કરેલો. એડન અને પોલોક સાવધ હતા. આમ છતાં જંગલીઓએ તેમનો દાવ પાર પાડ્યો હતો. પોલોકે એડેન સામે જોયું. આપણે બૂમો પાડીને ટાર્ઝનને મુશ્કેલીમાં મૂકવા નથી. તેઓ આ બધું જોતા હશે, જોયું પણ હશે. મને વિશ્વાસ છે કે ખરેખરા જોખમ વખતે જ ટાર્ઝન ત્રાટકશે. જંગલીઓ ખીખી ખી કરતા હસતા રહ્યા. પોલોક અને એડેન ડગાઈ ગયા હતા. જંગલીઓનો વિશ્વાસ થઈ શકે નહીં. તેઓ જડબુદ્ધિના હોય, ગમે ત્યારે ઘાતક હુમલો કરીને પ્રાણ પણ હરી શકે છે. જંગલીઓ નિર્દય અને જનુની પણ હોય તેવો ધાર્યું કરીને જ રહે. તેમની પાસે ઝેર પાયેલા તીર હતા, એમના હાથ પગના અણીદાર નખ જ શસ્ત્ર જેવા, વાગે તો લોહીના ટસિયા જ પડી જાય. જંગલીઓ પોલોક અને એડનને ઉંચકીને લઈ ચાલ્યા. તેઓ 1500 જેટલા હતા, મોટેથી ચીસો નાખતા હતા, હસતા હતા અને નાચતા પણ હતા. તેઓનો દેખાવ જ છરી મરાય તેવો ભયંકર હતો. જંગલીઓના પગલાથી ધમધમાટ થતો હતો, વાતાવરણ ભયાનક લાગતું હતું. ટાર્ઝન તેમનો પીછો કરતો ચાલ્યો. યોગ્ય સમયે પોલોક અને એડનની મદદે જવાનું હતું. તેમને ઓછામાં ઓછું દુઃખ પડે, મુશ્કેલી પડે, અગર નહીં પડે તેની કાળજી ટાર્ઝને રાખવાની હતી. પગ મળે હુમલો કરવાનો હતો, બની શકે તો એક બે જંગલીઓનું ઢીમ પણ ઢારવાનું હતું. અડધો કલાક પછી જંગલીઓ તેમના વાસમાં પહોંચ્યા. ઊંચા પહાડોની વચ્ચે ઘાસ પાંદડા અને વરિયોથી બનાવેલી ઝૂંપડીઓ નજરે પડી. અહીં ચારે તરફ હાડકાઓ વિખરાયેલા પડ્યા હતા, માનવ ખોપરીઓનો પણ પાર ન હતો. વિચિત્ર પ્રકારની ગંધ આવી રહી હતી. પોલોક અને એડેન આજુબાજુ જોઈ રહ્યા. એડેન કહે, પોલોક, જંગલીઓ આપણને તેમના વાસમાં લઈ આવ્યા છે, હવે શું કરીશું? ચૂપચાપ જોયા કરવું પડશે. પોલોક એડેન સામે જોઈને કહ્યું, જોકે સાવધ રહેવું પડશે, આપણે આપણું રક્ષણ કરવું જ રહ્યું. ટાર્ઝન આપણી સાથે જ છે, એટલે ચિંતા કરવાની હોય નહીં. એડેન બોલ્યો, જુલમીઓ અને આતતાઈઓને ખતમ કરવા માટે તો ટાર્ઝન ગમે તેવું જોખમ માથે લેવા થનગનતો રહે છે. એક પહાડ જેવી જગ્યાએ આવીને જંગલીઓ અટક્યા. અહીં કારા પથ્થરમાંથી કોતરેલી ગુફા હતી. ગુફા પાસેનો પથ્થર જંગલીઓએ ઉઠાવ્યો અને એક તરફ સરકાવ્યો. પોલોક અને એડનને જંગલીઓએ ગુફામાં ધકેલી દીધા. એક ઊંચા કારા અને વિકરાળ દેખાતા જંગલીએ વિચિત્ર બોલીમાં કંઈક કહ્યું. એ જાણે કહી રહ્યો હતો, ચૂપચાપ પડ્યા રહો, નહીંતર અમે તમને કાચાને કાચા ખાઈ જઈશું. અગર જાનથી હાથ ધોવા પડશે. અર્થઘટન જાતે જ કરવું પડે તેમ હતું. તેઓ શું બોલતા હતા તે સમજાતું જ નહોતું. પોલોક અને એડન ગુફામાં ધકેલાયા કે જંગલીઓએ ફરીથી તેના મોઢા આડે પથ્થર મૂકી દીધો. ગુફામાં ભયંકર અંધારું હતું, કશું જ દેખાતું ન હતું. પોલોક કહે, એડન, આપણે ઘણી મોટી મુશ્કેલીમાં મુકાયા છીએ. જંગલીઓનો વિશ્વાસ થઈ શકે નહીં, તેઓ આપણું શું કરશે? એડન કહે, પડશે એવા દેવાશે, શાંતિથી અહીં પડ્યા રહો. ટાર્ઝન મુક્ત છે, એટલે ગમે ત્યારે આપણા બચાવ માટે આવી ચડશે. સમય સરતો ગયો. ગુફામાંથી વિચિત્ર પ્રકારની ગંધ આવી રહી હતી. એડને હાથ ફેલાવ્યા. ગુફા વિશાળ હતી, તેની દિવાલો ખરબચડી હતી, નીચેની જમીન ઉબડખાબડ હતી. ચારે તરફ માનવ આડકા અને ખોપરીઓ રખડતી હતી. જોયું, અહીં માનવ આડકા અને ખોપરીઓ ગમે ત્યાં રખડે છે. પોલોક બોલ્યો, જંગલીઓ આપણને જીવતા નહીં છોડે, કાં તો અહીં જ મોતને ઘાટ ઉતરીશું. આપણે ભૂખ્યા છીએ કે તરસ્યા કોણ ચિંતા કરશે? પોતાનો હાથ પણ દેખાય નહીં તેવું અંધારું પથરાયેલું હતું. આગળ કોઈ માર્ગ હોય તો તે જોઈ લેવા માટે પોલોક અને એડન એકબીજાનો હાથ પકડીને ચાલવા લાગ્યા. તેઓ ધીમે ધીમે ચાલતા ઊંડે સૂંધી ગયા. ગુફા કેટલી લાંબી અને પહોળી હશે તેનો અંદાજ જ મળી શકે તેમ ન હતો. એક જગ્યાએ કશુંક ચમકતું હતું. પોલોક નીચે બેસી ગયો. અંધારામાં ચમકતા કેટલાક ટુકડાઓ એણે જોયા. એ ટુકડાઓના આછા ઉજાસમાં પોલોકે એડનને જોયો. એડન નવાઈ પામ્યો. શું છે એ? એડન બોલ્યો, શું ચમકી રહ્યું છે, એનાથી આવો ઉજાસ પથરાયો છે? આ તો ભાઈ નવાઈ. એડન અને પોલોકે પેલા ટુકડાઓ હાથમાં લીધા. બંને ટુકડાઓને જોતા જ હસી પડ્યા. ચમકદાર મોટા ટુકડાઓ અતિ મૂલ્યવાન હીરાઓ હતા, ખાસ્સી સંખ્યામાં હીરાઓ હતા. અરે, આ તો ભારે મોંઘા હીરાઓ છે. પોલોક બોલ્યો, કોઈ વેપારીને જંગલીઓએ અહીં પૂર્યો હશે. જંગલીઓએ દેવી માતાના ભોગ માટે વેપારીને ઉઠાવી લાવ્યા હશે. જળ અને અંધશ્રદ્ધાળુ જંગલીઓએ વેપારીને ખતમ કર્યો હશે. પણ હીરાની કિંમત એમને ક્યાંથી સમજાય? એમને મન તો મૂલ્યવાન દુર્લભ હીરા પથ્થરના ટુકડા સમાન હશે. પોલોક અને એડેન હસી પડ્યા. તેમણે હીરા ઉઠાવી લીધા, ખિસ્સામાં ભરી દીધા. હીરાથી ખિસ્સા ભરાઈ ગયા. આમ છતાં ઘણા બધા હીરા વધ્યા. આ હીરાઓ ગુફાના મુખદ્વારે લઈ જઈને ત્યાં પાથરીને બેસીશું. પોલોક કહે, વળી આપણી પાસે બંદૂકો છે, તક મળતા જ જંગલીઓ પર ગોળીઓ છોડવાનું ચાલુ કરી દઈશું. અરે, આપણે એ તો ભૂલી જ ગયા. એડેન હસી પડ્યો. આમ છતાં વાર કરતાં સાવધાની રાખવી જરૂરી છે. જંગલીઓ ચાલ્યા ગયા હતા. જરા પણ બોલાટ સંભળાતો નહોતો. હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સંભળાય તેવી શાંતિ પથરાયેલી હતી. ભયપ્રદ બધું લાગતું હતું. શાંતિ પણ ભયપ્રેરક બની શકે તેવું અહીંનું વાતાવરણ જોઈને સમજી શકાય. ત્યાં પગલાંનો બોલાટ સંભળાયો. કોઈ ગુફા તરફ આવી રહ્યું હતું. પોલોક અને એડને કોઈના આગમનની નોંધ લીધી. એ કોણ હશે, મિત્ર કે શત્રુ? શત્રુ હશે તો શું કરશે? જંગલીઓનો કોઈ માણસ હશે? ટાર્ઝન હોય તો કેવું સારું? અનેક પ્રશ્નોના પોલોક અને એડનના મનમાં જાગ્યા. તેઓ સચેત બની ગયા. બંદૂકને પણ તૈયાર રાખી. પરિસ્થિતિ બગડતી જણાય તો પોતાનું રક્ષણ કરવા બંદૂકને ગરજથી કરવાની હતી. તેલ જુઓ, તેલની ધાર જુઓ અને નીતિ અપનાવ્યા વિના ચાલે તેમ નહોતું. જંગલીઓના વાસમાં બેપરવાઈ પરવડે નહીં. જાગૃત નહીં રહો તો મોત જ આવે. મોત પણ ભયંકર અને વરવું, જેની કોઈ કલ્પના જ થઈ શકે નહીં. કોઈ ચાલતું ચાલતું ગુફાની બહાર આવીને ઊભું રહ્યું. પોલોક અને એડન શાંત બનીને બેસી ગયા. ત્યાં તો બહાર ઊભેલી વ્યક્તિએ પથ્થરને ખસેડ્યો. અંદર અજવાળું પથરાયું. પોલોક અને એડન આશ્ચર્ય પામ્યા. દિવસનું વાતાવરણ હતું. સૂરજનું અજવાળું અંદર પ્રવેશ્યું. બહાર ઊભેલી વ્યક્તિને જોઈને એડેન અને પોલોકના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે ટાર્ઝન હતો. એણે એકલા હાથે ગુફાનો પથ્થર ઉઠાવીને બાજુમાં મૂકી દીધો હતો. તમે ચિંતા કરશો નહીં, ટાર્ઝન બોલ્યો. હું તો તમને બચાવવા માટે આવ્યો છું. ટાર્ઝન, આ જંગલીઓનો વિશ્વાસ થઈ શકે તેમ નથી. આ તો ભયંકર ગુફા છે. કહો કે મોતની ગુફા છે. અહીંથી એન કેન પ્રકારે નીકળવું રહ્યું. મોતની ગુફા માનવ આડકાઓથી વેર વિખેર છે. અમને અહીંથી લઈ જાઓ, પોલોક બોલ્યો. અમને મોતની ગુફામાંથી મૂલ્યવાન હીરાઓ મળ્યા છે. જંગલીઓને વળી હીરાની શી કિંમત? તમે કહો તો ચાલી નીકળીએ, એડન બોલ્યો. ટાર્ઝન કહે, એમ ઉતાવળ કરવાનો કશો અર્થ નથી. હું તમને જંગલીઓના હાથમાંથી બચાવી શક્યો હોત, પણ એમ કરવા જતાં આપણામાંથી કોઈ એકાદ જણને ઓછા વત્તા પ્રમાણમાં વાગ્યું હોત. ઉતાવળમાં ફાયદો નથી. એટલે અમે હજી ગુફામાં જ રહીએ એમ? પોલોકના અવાજમાં ચિંતા હતી. ટાર્ઝન, તમે મોડા પડશો તો અમને મોત આંબી જશે. આ જંગલીઓને બોધપાઠ મળે એવું તો કંઈક કરવું જ પડશે, ટાર્ઝન બોલ્યો. હું આ મોતની ગુફાની આસપાસ ફરતો રહીશ. હમણાં તો તમે ફરો ખાઓ. હું તમારા માટે સરસ મજાના તાજા ફરો લઈ આવ્યો છું. પોલોક અને એડન ફરો સામે તાકી રહ્યા. ટાર્ઝને ફરીથી મોતની ગુફા આડો પથ્થર ગોઠવી દીધો. જે પથ્થર 1500 જંગલીઓ ઉઠાવી શકતા હતા, તે પથ્થર ટાર્ઝન બે હાથે ઉચકીને આગો પાછો કરી શકતો હતો. વાત ઓછા આશ્ચર્યની નહોતી. ત્રીજા દિવસની સાંજે જંગલીઓનું મોટું ટોળું ચિચિયારીઓ નાખતું આવ્યું. કોઈ નાચતું હતું, કોઈ કૂદતું હતું. હોંકારા અને પડકારા કરતા જંગલીઓની આગળ કોઈ વડો જંગલી ધૂણતો હતો. બે ચાર જણા નગારા વગાડતા હતા. ટાર્ઝન દૂર ઘટાદાર વૃક્ષની પાછળ છુપાઈને બેઠો હતો. જંગલીઓએ મોતની ગુફા આડેનો પથ્થર ઉચકીને બાજુમાં સરકાવી દીધો. જંગલીઓનું ટોરું નાચતું રહ્યું, મોટે મોટેથી વિચિત્ર અવાજો કરતું ગાતું રહ્યું. તેઓ પોલેક અને એડનને લેવા આવ્યા હતા. તેમના દેવતાને પોલોક એડનનો ભોગ ધરાવવા માંગતા હતા. વાતાવરણ ચિત્ર વિચિત્ર ચિચિયારીઓથી ભયંકર બની ગયું હતું. તેમના અવાજો દૂર દૂર સુધી ફેલાતા હતા. ચારેક જંગલીઓ અંદર બેઠા પોલોક અને એડનને બહાર કાઢ્યા. એ પછી તેમને આગળ ધકેલ્યા. જંગલીઓ જોર જોરથી ગાવા લાગ્યા અને ચિચિયારીઓ નાચતા નાચવા લાગ્યા. બસ આ રીતે જ તેઓ નાચતા નાચતા પોલોક એડનને તેમના વાસમાં લઈ ગયા. જંગલીઓની દેવી માતાની મૂર્તિ ઊંડી ખાઈમાં હતી. ખાઈમાં ઉતરવા માટે પથ્થરો મૂકીને પગથિયા બનાવ્યા હતા. આ ખાઈની અંદર ઊંચી પથ્થરની મૂર્તિ હતી. દેવી માતાની એ મૂર્તિ વિચિત્ર હતી. ખોપરીઓનો હાર પહેરાવેલો હતો. કાળા પથ્થરની એ મૂર્તિની માથે સિંગડા હતા. જીભ બહાર નીકળેલી હતી. તગ તગતા તેના ડોરા બીક લાગે તેવા હતા. દેવી માતાના શરીરે રીંછનું ચામડું વીંટેલું હતું. ઘણી વિચિત્ર એ મૂર્તિ હતી. મૂર્તિની સામે ધૂણો ધકતો હતો. એમાં લાકડા નાખેલા હતા. જંગલીઓએ ધૂણાની નજીક જઈને નાચવા લાગ્યા. તમામ જંગલીઓએ તેમના તીરકામઠા ખાઈના પગથિયા પાસે એક મોટા માટીના વાસણમાં મૂકી દીધા હતા. આ સમયે જંગલીઓ વગર હથિયારે નાચી રહ્યા હતા. જંગલીઓને નાચતા જોઈને પોલોક અને એડન મનોમન હસતા હતા. તેમની દ્રષ્ટિ ટાર્ઝનને શોધતી હતી. પોલોક અને એડનના મનમાં ફડક હતી. છેક છેલ્લી ઘડીએ ટાર્ઝન મદદે નહીં આવે તો શું સ્થિતિ થશે? જંગલીઓનો શું વિશ્વાસ? તેઓ માથા પર ખડક ફેરવશે અને માથું ધડથી જુદું. શું કરવું? ટાર્ઝન આ જંગલીઓને કેવો સબક શીખડાવવા માંગતો હતો? એ ક્યારે આવશે? ખાઈમાં ચારે તરફ મસાલો સરકતી હતી. અજવાળું ચોમેર પથરાયેલું હતું. અહીં પણ જ્યાં ત્યાં માનવ ખોપરીઓ અને જાનવરોના માથા અને હાડપિંજર પથરાયેલા પડ્યા હતા. કેટલાક જંગલીઓ તો નાચવામાં મશગુલ બની ગયા હતા. કાચો પોચો તો આ દ્રશ્ય જોઈને જ છરી મરે. બિહામણા જંગલીઓની ચિચિયારીઓ કાન ફાડી નાખે તેવી હતી. મોડી રાત સુધી તેઓ નાચતા રહ્યા. ઠેઠ મરસ્કે કેટલીક સ્ત્રીઓનું ટોરું આવ્યું. સગરી સ્ત્રીઓ નાચતી હતી. તેમના માથા પર સિંગડાના મુકુટો મૂકેલા હતા. નાચતા નાચતા જંગલી સ્ત્રીઓએ ધૂણાની પરિક્રમા કરી. હવે તો જંગલીઓનો નાચ એકદમ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. જંગલીઓનો ભૂવાએ આવીને પોલોક અને એડનના ગાલે નદીના કાંપની માટીનું લીપણ કર્યું. હાથ પર પણ ભીની માટીનો લેપ કર્યો. તે પછી મસાલને તેમના માથે ગોર ગોર ફેરવી ભયંકર કારી ચીસ નાખી. ભલભલા વીર પુરુષોની છાતી ફાટી પડે તેવી ચીસ હતી. નગારા પર જોર જોરથી દાંડી પીટાવા લાગી. ચિચિયારીઓ પણ વેગવંતી બની. આ દરમિયાન બીજા બે જંગલીઓ ખુલ્લા ખડક લઈને પોલોક અને એડનની પાછળ પહોંચ્યા. તેમને દેવ માતાની મૂર્તિ પાસે લઈ ગયા. બંનેને એક પથ્થર પર માથું ટેકવવા કહ્યું. પોલોક એડન ચમકી ગયા. હજુ સુધી ટાર્ઝન દેખાયો નહીં. શું ટાર્ઝન નહીં આવે?